மகாதேவ்யா குக்ஷிரத்னம் ஷப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம். ராஜச்சந்திர வச்சனாமிருத் ஆக் 423 மும்பை கர்த்தக்வதினோம் 1949. ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એ જીવને માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે અને વિચાર માર્ગમાં સ્થિતિ કરાવે છે એ વાત ફરી ફરી વિચારી તે પ્રયત્ન ત્યાં વિયોગે પણ કોઈ પ્રકારે કરવું ઘટે છે એ વાત ભૂલવા યોગ્ય નથી. અઢી લીટીનો પત્ર છે પરંતુ પરમ કૃપાળુ દેવે મુમુક્ષુને સાધકને શું કરવું એમાં પણ ખાસ કરીને વિયોગ હોય ત્યારે સત્સંગનો વિયોગ હોય સત્સમાગમનો વિયોગ હોય સત્પુરુષનો વિયોગ હોય જ્ઞાની પુરુષનો વિયોગ હોય તો પોતાના આત્મકલ્યાણના માર્ગે યાત્રા કેવી રીતે કરવી. પ્રારંભિક અવસ્થાનો મુમુક્ષુ સાધક એ પોતાનો માર્ગ કેવી રીતે કંડારે એની યુક્તિ જ્ઞાની પુરુષો પાસે યુક્તિ અને પ્રયુક્તિ આગમમાં માર્ગ છે પણ ઘણો ગહન છે. જ્ઞાનીઓ તે આગમના માર્ગને સરળ સુબોધ અને સુલભ બોધી કરે છે જેથી કરીને જીવને પોતાના આત્મકલ્યાણના માર્ગે કંઈ પણ ન હોય તો પણ આવા આલંબનથી પોતે સાચા માર્ગ ઉપર પ્રગતિ કરી શકે. કૃપાળુ દેવે વિચારનું એક સાધન આપ્યું છે એ વિચાર યોગ છે. યોગ તો ઘણા છે, જ્ઞાન યોગ છે, ભક્તિ યોગ છે, કર્મ યોગ છે, જપ યોગ છે, તપ યોગ છે, ધ્યાન યોગ છે, વ્રત યોગ છે. યોગના પ્રકાર અસંખ્ય છે પરંતુ એ બધામાં કંઈ ને કંઈ આલંબન છે. પરમ કૃપાળુ દેવે વિચાર યોગ આપ્યો છે, કર વિચાર તો પામ. એ વિચાર યોગ પ્રત્યેક વ્યક્તિ પાસે પોતાની સંગનીપણું તો છે જ, એટલે એને કોઈ એ પ્રકારનો બીજો આધાર કોઈના ઉપર બાહ્ય પરિબળ ઉપર બાહ્ય સાધન ઉપર રાખવો પડે નહીં. આ વિચાર યોગની એક સૂત્ર અહીંયા આપ્યું છે, ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એ જીવને માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે. માર્ગનો વિચાર તો કરવાનો પ્રારંભની અંદર, મુક્ત થવાનો માર્ગ શું, જન્મ મરણને ટાળવાનો માર્ગ શું, અનાદિનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે તેનો માર્ગ શું, અનંત કર્મોના ક્ષયનો માર્ગ શું, દુઃખની નિવૃત્તિનો માર્ગ શું, શાશ્વત સુખની પ્રાપ્તિનો માર્ગ શું. સંસારનો માર્ગ તો હસ્તગત છે એટલે એ કંઈ શોધવા માટે કંઈ પ્રયત્ન નથી, પરિભ્રમણનો માર્ગ શોધવા માટેની કોઈ વાત નથી. જન્મ મરણનો માર્ગ તો જીવની પાસે સહજપણે છે પરંતુ હવે જે માર્ગ અત્યાર સુધી અનભ્યસ્ત છે, જે ક્યારેય જાણ્યો નથી, અનુભવ્યો નથી, પ્રતીત્યો નથી, જે માર્ગે ક્યારેય યાત્રા થઈ નથી, તો પેલા માર્ગનો વિચાર કરવો કે હું કયા માર્ગે ચાલુ. આ જે ચિલા ચાલુ માર્ગે ચાલું છું એનાથી તો મારું અનંત જન્મ મરણ ચાલુ છે, એનાથી તો ભવચક્ર ચાલુ છે, એનાથી તો દુઃખની પરંપરા ચાલુ છે, એનાથી કર્મની સંતતિ ચાલુ છે. તો હવે માર્ગનું સ્વરૂપ કયું, માર્ગ કયો, કયા માર્ગે હું જાઉં, તો મંઝિલ તરફ જાઓ. અત્યારે તો જે માર્ગે જાઉં છું એ ભટકવાનો માર્ગ હાથમાં આવે છે, અથડાવાનો માર્ગ હાથમાં આવે છે, કૂટાવાનો માર્ગ હાથમાં આવે છે, વિટમણા સિવાય કંઈ હાથમાં આવતું નથી. હે પ્રભુ, હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટમણામાં પડ્યો છું. મને જે માર્ગ મળ્યો છે એ વિટમણાનો માર્ગ છે, મુક્તિનો માર્ગ નથી. તો પ્રભુ, મને મુક્તિનો માર્ગની અંદર મારે જવું હોય તો પેલા માર્ગનો વિચાર તો કરવો પડે, માર્ગનો વિચાર કરવો પડે. બહુ મહત્વની વાત છે. જગતના જીવો એટલા બધા પોતાના સંસારી કાર્યોમાં વ્યસ્ત છે કે એને ધર્મ કરવો છે તો વિચારવાનો ટાઈમ નથી. ધર્મ કરવો છે, કંઈક થોડુંક કરીએ, પણ વિચારવાનો ટાઈમ નથી શું કરીએ. એટલે જેમ એ કર્મ કરે છે એમ એ ધર્મ કરે છે. ધર્મ વિચારીને કર્યો નથી ક્યારે, ધર્મ સંબંધી એણે ક્યારે વિચાર કર્યો નથી. બહુ મહત્વની વાત છે, ખૂબ મહત્વની વાત છે. જ્ઞાનીઓ કહે છે એને ક્યારેય આત્મવિચાર માટેનો અવકાશ ઉત્પન્ન થયો નથી. અને આરંભ પરિગ્રહથી, આરંભ સમારંભથી નિવૃત્ત થયા વિના વિચારને અવકાશ ન મળે, અને વિચારના અવકાશ વિના એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિ પકડી લે એથી કંઈ ધર્મ ન થાય. એને સંસારના કામ કર્યા વિચાર વિનાના કર્યા, પરિણામનો વિચાર કર્યો નહીં, ધ્યેયનો વિચાર કર્યો નહીં, ફલશ્રુતિનો વિચાર કર્યો નહીં, અને એણે પરમાર્થના કામો કરવાના શરૂ કર્યા એ પણ વિચાર વિનાના. જે હડફેટે ચડ્યું હોય, જે ગુરુ મેળાય, જે પુસ્તક મેળ્યું હોય, જે ક્રિયા હાથમાં આવી, બધા સાધનો એણે વિચાર વિના કર્યા છે. જ્ઞાનીએ કહ્યું કે જ્યારે કોઈ એક વાતની અંદર આપણે મૂંઝાયા ફસાયા અને કોઈ નવો માર્ગ શોધવો હોય તો સર્વપ્રથમ એનો વિચાર કરો. અને આ વિચાર ક્યારે થાય તો અહીંયા એનું સૂત્ર આપ્યું છે. માર્ગનો વિચાર કરવા માટે, માર્ગનો વિચાર કરવામાં સ્થિતિ થવા માટે એને ઓછો પ્રમાદ જોઈએ, આ ઉપયોગ રાખવો જોઈએ. ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ. જીવ સતત પ્રમાદમાં છે, પરમાં છે. પ્રમાદનો એક અર્થ પરમાં છે. એ પરમાંથી થોડો નિવૃત્ત થાય, થોડો પાછો હટે તો એને કંઈક અવકાશ મળે. અને જે જીવને અવકાશ મળે છે એ થોડો અંતર્મુખ થાય છે. બહારથી અવકાશ મેળવે એ જ અંતર્મુખ થાય. બહારથી જેને અવકાશ ન મળે અથવા જે ન મેળવે એ ક્યારેય અંતર્મુખ થઈ શકે નહીં. અને અંતર્મુખ થયા વિના કર્મક્ષયનો બીજો કોઈ ઉપાય નથી. સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ નિર્ગ્રંથોનો પરમ ધર્મ છે. અને 816માં કહ્યું કે સર્વ કર્મક્ષયનો ઉપાય કેવળ અંતર્મુખ થવું તે છે. ગુણ પ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ. પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે આ અંતર્મુખ યોગ રહેવા, મન વચન કાયાની સમયે સમયે થતી પ્રવૃત્તિ ક્રિયાશીલતા પરિણામ એ અંતર્મુખ થવા જોઈએ. પ્રમાદ જ્યાં સુધી જીવમાં છે ત્યાં સુધી એ જીવની પ્રવૃત્તિ બાહ્ય છે. એના મન વચન કાયાના યોગોની તમામ પ્રવૃત્તિ, એની સક્રિયતા બહારમાં છે, જગતમાં છે. જગત સાથેનું એનું અનુસંધાન એ બંધનું કારણ છે, બંધનો માર્ગ છે. અહીંયા કહે છે ઓછો પ્રમાદ થાય જરા, તું બહારના હે જીવ આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ, પ્રમાદ ઓછો કરીએ તો વિરામ પમાય. ધર્મની અનાદરતા છે, આળસ છે, બહિર્મુખ ઉપયોગ છે, આ બધા પ્રમાદના લક્ષણો છે. આત્માનો જે ઉપયોગ આત્મા તરફ વળે, જે બહાર ફેલાઈ ગયો છે આખા લોકમાં, એ આત્મા તરફ વળે, એ જો પ્રમાદ ઓછો થાય તો શક્ય છે, નહીં તો નથી. ઘણીવાર જગતના જીવો નિવૃત્તિ લઈ લે પણ પ્રમાદ ઓછો ન કરે. એ એમ સમજે કે હું નિવૃત્ત થયો છું એટલે મારે હવે કંઈ કામ સવારે રાત્રે કંઈ હોતું નથી, એટલે એ અંતર્મુખતામાં છે, આત્મવિચારમાં છે. કારણ વિચાર જ્યાં સુધી અંતર્મુખ ન હોય ત્યાં સુધી એ નિવૃત્ત હોય તોય બહિર્મુખ હોઈ શકે છે. એ નિવૃત્ત હોય તો પણ બહિર્મુખ. પૂર્વનું સંસ્મરણ કર્યા કરે, મનનો વ્યાપાર, સ્મૃતિ અને કલ્પના, આખો ભૂતકાળ યાદ કરે. જેટલો જેટલો ભૂતકાળ એને યાદ આવે તો એ આ ભૂતકાળ આ જન્મનો, અને કદાચ વધારે એવો ભાગશાળી જીવ હોય તો પૂર્વ જન્મનો. અતીતની સ્મૃતિમાં ચાલ્યો જાય અને અતીતની સ્મૃતિમાંથી જ્યારે નવરો પડે ત્યારે અનાગતના સપનામાં ચાલ્યો જાય. જે વસ્તુ હજુ આવી જ નથી, જે વસ્તુ હજુ બની જ નથી, એના સપના, એની કલ્પના, એની કલ્પનામાં એ જલ્પના, એટલે એ પ્રકારની વિચાર શબ્દો દ્વારા કરે, આમ કરીશ, તેમ કરીશ, આમ થશે, તેમ થશે, કંઈક પ્રકારના મનના ઘોડા દોડતા જ હોય, એનો વ્યાપાર, માનસિક વેપાર ચાલુ છે. અને એ જે માનસિક વેપાર જે અંદર ચાલે છે એ ત્યાં સુધી એ અંતર્મુખતા નથી પણ બહિર્મુખતા છે. જીવનો માનસિક વેપાર, કેમ કે માનસિક વેપારનું ક્ષેત્ર કયું છે? જગત છે, આત્મા નથી. એટલે એનો માનસિક વેપાર એ એમ માને છે કે બસ હવે તો એ બસ બિલકુલ મનની અંદર હું એમ નિવૃત્ત થઈ ગયો અને વિચાર કરું છું, પણ વિચારનું કેન્દ્ર જગત છે, વિચારનું સૂત્ર જગત છે, વિચારનો વિષય જગત છે. જગત અને જગતના પરિબળો છે, જગત અને જગતના સંબંધો છે, જગત અને જગતના પદાર્થો છે, જગત અને જગતના સંયોગો છે. હવે એ પ્રકારનો એ કાં તો અતીતના છે અને કાં અનાગતના છે, તો એ પોતે જ્યારે મૌન રહીને કંઈ વિચાર કરે છે ત્યારે પણ અંતર્મુખ નથી, બહિર્મુખ છે. કારણ કે તે વખતના એના ઉપયોગનું કેન્દ્ર ક્યાં છે? બહાર છે, સંસાર છે. ઉપયોગનું કેન્દ્ર સંસાર છે. ચિત્તની અંદર જે ચિત્ત દ્વારા આ વ્યાપાર થાય છે મન થકી, એ પરવૃત્તિમાં છે, પર ભાવમાં છે, પર પદાર્થમાં છે. આ બહિર્મુખતા છે, આ સૂક્ષ્મતા જીવના લક્ષમાં આવતી નથી, એટલે ઘણીવાર ભ્રાંતિમાં અને બ્રહ્મમાં ચાલે છે કે બસ આપણે તો બસ એ અંતર્મુખ થઈને બેઠા છે. અવકાશ નથી, આત્મવિચારનો અવકાશ નથી. પ્રમાદ જ્યાં સુધી ઓછો ન થાય ત્યાં સુધી જીવ અંતર્મુખ ન થઈ શકે. જ્ઞાની કહે છે ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ, ઉપયોગ રાખ, ઉપયોગ રાખ, કે આ ઉપયોગ બહાર ન જાય એ ઉપયોગ રાખવો. ઉપયોગ ફરી ફરીને બહાર ન જાય એ ઉપયોગ રાખવો. એટલે કૃપાળુ દેવે પત્રાંક 37માં જુઠ્ઠાભાઈને એક સૂત્ર આપ્યું, બહુ સમજવા જેવું, વિચારવા જેવું. ઉપયોગ એ જ સાધના છે. જે હું તમને અત્યારે કહી જાઉં છું અને આગળ ઉપર પણ એ જ પછી પાછું લખી નાખ્યું, ઉપયોગ એ જ સાધના છે. તો બહિર્મુખ ઉપયોગી સાધના છે કે અંતર્મુખ ઉપયોગ? કેટલું નાનું સૂત્ર, ગંભીર વિચાર, ગહન વિચાર, કે તમારો ઉપયોગ ક્યાં છે? ઉપયોગને સ્થિર કરો આત્મામાં, ઉપયોગને સ્વમાં વાળો, ઉપયોગને અસ્તિત્વ તરફ લઈ જાઓ, એ સાધના છે. સાધનાનો આ પ્રકાર છે કે ચલિત થતું મન, ભટકતું મન, એ ઉપયોગ બહાર ભટકી રહ્યો છે એને પાછો વાળો. ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ, જો આ ઉપયોગની સાધના કરશો તો જીવને માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે. તો જીવ ક્યાં આવશે? માર્ગના વિચારમાં એની સ્થિતિ થશે. જીવની સ્થિતિ માર્ગના વિચારમાં આવશે કે છૂટવાનો માર્ગ કયો. હવે હું આ અનંત પરિભ્રમણથી કેમ છૂટી શકું? મારા જન્મ મરણના દુઃખનો પાર કેમ આવે? શું કરવાથી મને આ પ્રકારની મુક્તિ પ્રાપ્ત થાય? આ માર્ગનો વિચાર, કયા માર્ગે ચાલવું કે જેથી કરીને અંતતો ગતવા આ જીવ મુક્તિને મેળવે, માર્ગનો વિચાર ઉત્પન્ન થાય. માર્ગના વિચાર ઉત્પન્ન થયા પહેલાનો કોઈ પણ ક્રિયા એ લક્ષ્ય તો છે નહીં, એને શું કરશે? ક્રિયાકાંડ પકડી લીધા ઉપયોગ વિના, વિચાર વિના, માર્ગનો વિચાર કર્યા વિના મળેલો ધર્મ એ પણ સંસારના પરિભ્રમણનું કારણ બની જાય. પેલા માર્ગના વિચારમાં સ્થિતિ થાય, સતત વિચારે કે પ્રભુ માર્ગ કયો, આ માર્ગ કોઈ બીજો હોવો જોઈએ. આ જે ચીલાચાલુ માર્ગ છે, જે સંસારની અંદરનો આ સગા સંબંધી, સંગ્રહ પરિગ્રહ, સંયોગ વિયોગ, આ બધું જે ચાલે છે અનંતકાળથી, આ માર્ગ સુખી થવાનો નથી. કંઈક માર્ગ જુદો હોવો જોઈએ, માર્ગનું સ્વરૂપ કંઈક જુદું હોવું જોઈએ, એવી વિચારણા અંદરથી જાગે. જો પ્રમાદ ઓછો થવાનો ઉપયોગ થાય તો જીવને માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે. સ્થિતિ થાય, સ્થિતિ થાય એટલે સતત એ માર્ગ માટે વિચાર કરે. કૃપાળુદેવે મુનિશ્રીને આ એક પ્રશ્ન લખ્યો, પત્રાંક 194માં. સંયમ ધારણ કર્યો છે, વિતરાગના સાધુ છે, મુપત્તિને ઓઘો હાથમાં છે, 14 વર્ષનો સંયમનો પર્યાય છે, અને પ્રશ્ન કર્યો છે સાધુને, ઝવેરી બજારમાં બેસનાર, વેપાર વેશની અંદર રહેનાર એક સંતે પ્રશ્ન કર્યો છે. સામા સંતને, બાહ્ય સંતને. એમાં એટલું જ લખ્યું છે, જીવને માર્ગ મળ્યો નથી એનું કારણ શું? તેનું શું કારણ? જીવને માર્ગ મળ્યો નથી તેનું શું કારણ? અને પછી બહુ સરસ વાત મૂકી કે જો આ પ્રશ્ન તમને લાગે કે આ નથી મેળ્યો એવું લાગે તો સાથેનો પત્ર વાંચવો. પત્ર સાથે મૂકો, પણ પત્રમાં પત્ર મૂકો, અને પહેલા એટલું જ લખ્યું કે જીવને માર્ગ મળ્યો નથી તેનું શું કારણ? પણ જો તમને લાગે કે માર્ગ મળ્યો નથી તો અમથુમથી આ દીક્ષા લીધી છે, માર્ગ નથી મળ્યો તો અમથામથામે દેરાસરના જાત્રાએ જતા હશું, માર્ગ નથી મળ્યો એટલે અમથામથામે ભક્તિ વ્રત તપ જપ કરતા હશું, એમ તમે એમ કે માર્ગ નથી મળ્યો? જો સમજવાનું છે, પરમ કૃપાળુ દેવ પાસેથી આ પરમાર્થના રહસ્યો, અનંત વાર જીવની જે ભૂલ અને ભ્રાંતિ થઈ છે જેના કારણે જ હાની છે, ન મળે તો વાર લાગે એમાં મૂંઝાવાનું નથી, ભલે એમાં કાંઈ હાનિ નથી, પણ એ બાબતમાં કોઈ ભ્રાંતિ ન થાય, કોઈ ભૂલ ન થાય. અને આ પુરુષ અંતર્મુખ થઈ ગયા લઘુરાજ સ્વામી કે વાત તો સાચી છે, માર્ગ ક્યાં મેળો છે? સાધન હાથમાં લીધા છે, કહેવાતો ધર્મ અમે આચરીએ છીએ, પણ માર્ગ નથી મળ્યો કે જે માર્ગે ચાલવાથી જીવનું અનંત પરિભ્રમણ સમાપ્તતાને પામે, માર્ગ નથી મળ્યો. એનું તો સીધું અર્થઘટન મુનિશ્રીએ તો કરી લીધું, સંકેત ક્યાં થયું છે? આત્મદર્શન થયું નથી, અને આત્મદર્શન થયું નથી ત્યાં સુધી મોક્ષ ક્યાં મળવાનો હતો? મોક્ષ કોને મળે? પછી સાથેનું પત્ર વાંચવા માટે એ આખી વાત અંદર પછી 194માં આવે છે. માર્ગમાં સ્થિતિ થશે ક્યારે? ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ જીવને માર્ગમાં સ્થિતિ કરાવે છે, અને માર્ગમાં સ્થિતિ થયા પછી સરસ જુઓ એને એ વાત આવે. અને વિચાર માર્ગમાં સ્થિતિ કરાવે છે, પેલો માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે ઉપયોગ, અને વિચાર થાય તો માર્ગમાં સ્થિતિ થાય. પેલા માર્ગ ન મળ્યો તો વિચારથી માર્ગ મેળવવાનો. ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એ વિચારને માર્ગમાં મૂકશે, અને માર્ગમાં સ્થિતિ કોણ કરાવશે? એ વિચાર. તો માર્ગના વિચારમાં સ્થિતિ થવી અને માર્ગમાં સ્થિતિ થવી, પેલા માર્ગના વિચારમાં સ્થિતિ થાય, માર્ગનું સ્વરૂપ પકડાય. માર્ગ કયો છે? કોઈ ક્રિયા જેણે થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જો. જ્ઞાની કે છે કરુણા અમને આવે છે, આ એકને માર્ગ નથી મળ્યો. 422નો પત્ર આપણે હમણાં જ પૂરો કર્યો ગયા વખતે જ. ત્રણ પ્રકારના પ્રવાહની અંદર પરમાર્થના નામે જગતના જીવો મુમુક્ષુઓ તણાય છે, પણ એનાથી માર્ગ મળી શકશે નહીં. આ માર્ગ મળે પછી માર્ગના વિચારમાં સ્થિતિ થાય, માર્ગમાં સ્થિતિ થાય. માર્ગ ઉપર આવે પછીનો ક્રમ માર્ગમાં સ્થિતિ કરવાની, સ્થિરતા કરવાની. માર્ગ પર ચાલતા ચાલતા ભટકી ન જવાય, આડુઓડું ન જવાય, સીધે માર્ગે ચાલ્યું જવાય. નહીં તો માર્ગની અંદર ડાયવર્ઝન પણ ઘણા છે અને ડેવિએશન પણ ઘણા છે. ઘણા ડાયવર્ઝન છે, અનેક પ્રકારના પ્રલોભનો, લાલચ, ભય. આ માર્ગની અંદર, મોક્ષ માર્ગની અંદર ચાલતા ચાલતા આ જીવને અનેક વિકલ્પ કરાવે એવા ભયસ્થાનો માર્ગમાં ઘણા છે. પણ જેની પાસે વિચારની સ્થિરતા છે એ જ માર્ગમાં સ્થિર ઊભો રહી શકશે. જો વિચારથી માર્ગમાં સ્થિતિ ન થઈ શકી તો મળેલા માર્ગથી પણ ભટકી જતા વાર લાગશે નહીં. એટલે કેટલાય જગતની અંદર જીવો જોવા મળે, પાંચ વર અહીંયા કુદાકુદ કરે, વળી બે વર અહીંયા કુદાકુદ કરે, વળી બે વર અહીંયા જાય, પછી અહીંયા જાય, પછી અહીંયા, હમણાં હું અહીંયા છું, હમણાં અહીંયા, તું ક્યાં છું એ તને ખબર નથી, નકામો અમને શું કામ છે, તમારે શું કામ છે? યુ ડુ નોટ નો યોર સેલ્ફ વેર યુ આર. તમને જ ખબર નથી કે તમે પરમાર્થના માર્ગમાં છો. વાર લાગે એની ચિંતા નથી, પ્રતીતિ છે, શ્રદ્ધા છે કે નહીં મને સાચો માર્ગ મળ્યો છે, સાચા ગુરુ મળ્યા છે, સાચો દેવ મળ્યો છે, સાચો ધર્મ મળ્યો છે. મારી અલ્પતા હશે, મારી મંદતા હશે, મારી ક્ષમતા ઓછી હશે, એ આખી ગૌણ છે. પણ માર્ગની અંદર તો હું નિશંક છું, નિસંદેહ છું. દેવગુરુને ધર્મની બાબતની શ્રદ્ધાની અંદર સમ્યક શ્રદ્ધાન મારું છે. તત્વાર સૂત્ર કહે છે આ તત્વની અંદર સાચી શ્રદ્ધા એ સમ્યક દર્શન છે. દેવગુરુ ધર્મની સાચી શ્રદ્ધા, સતદેવ, સતગુરુ અને સદધર્મ, એના પ્રત્યેની શ્રદ્ધા છે, એ વિચાર વિના થાય નહીં, એ સમ્યક દર્શન છે. સમ્યક દર્શનનો સ્વરૂપ જ્ઞાનીઓએ અનેક પ્રકારે કહ્યું છે, કોઈ એક વાતને પકડીને નહીં ચાલવાનું. સમ્યક દર્શનમાં કે ઓલી પ્રકૃતિનો ક્ષય થાય ત્યારે સમ્યક દર્શન છે, અને પ્રકૃતિ કંઈ પોતે સમજે નહીં. સાચા પુરુષની ઓળખાણ એ પણ સમ્યક દર્શન છે, અને સંતની કૃપા દ્રષ્ટિ એ પણ સમ્યક દર્શન છે. ઘણા ઘણા માર્ગ કયા છે સંકેતના, એના લક્ષણો છે આ બધા. તો જીવને માર્ગમાં સ્થિતિ થવી હોય તો એ વિચાર વિના નહીં થાય, એટલે પરમ કૃપાળુદેવે મોક્ષ માર્ગની પ્રરૂપણા કરી આત્મસિદ્ધિમાં. અને પછી 170મી ગાથામાં કહ્યું કે કર વિચાર તો પામ. હવે આ માર્ગમાં જો સ્થિર થવું હોય તો વિચાર કરજે, કેમ કે વિચારથી માર્ગમાં સ્થિતિ થશે. જો વિચાર નહીં કરીશ તો ગમે તે કોઈ મળશે એટલે પાછો વિકલ્પમાં પડી જઈશ. અને જેવો વિકલ્પમાં પડ્યો એટલે ગયો, મળેલો માર્ગ ભૂલી જાય, છોડી દે. લોકસંજ્ઞાના વિચાર આવે, લોક પ્રતિબંધના, સ્વચ્છંદ ના આવે, પોતાને કંઈ ને કંઈ પ્રકારનો સંદેહ જાગે, આમ હશે તેમ હશે, સંશય થશે કે નહીં, કોને ખબર ક્યારે મળશે, શું થશે, આવી પ્રકારનો એને સંદેહ ઉભો થાય તો સમ્યક દર્શનની અંદર પેલું દૂષણ કીધું, શંકા, કામ થઈ ગયો. સંકિત પ્રાપ્ત થાય પણ શુદ્ધ સંકિત નહોતું, શંકા આવી ગઈ, સંકિત ડોળાઈ ગયો, દેવગુરુ ધર્મની શ્રદ્ધામાંથી ચલિત થઈ ગયો, ભટકી ગયો. માર્ગમાં સ્થિર થવા માટે વિચારની આવશ્યકતા છે, અને એ વિચાર સત્પુરુષના બોધનું યથાર્થ ગ્રહણ કર્યા સિવાય વિચાર ઘણું કરીને ઉત્પન્ન થતો નથી. 706 સત્પુરુષના બોધનું યથાર્થ ગ્રહણ કર્યા સિવાય વિચાર ઘણું કરીને ઉત્પન્ન થતો નથી. જે થાય છે એ મતિ કલ્પનાથી ઉત્પન્ન થતો સ્વચ્છંદ છે. સ્વચ્છંદનું સ્વરૂપ આ છે. મતિ કલ્પનાથી જુદા જુદા પ્રકારના વિચાર વાયુઓ થાય એ સ્વચ્છંદનું સ્વરૂપ છે. પણ જ્ઞાની પુરુષની શ્રદ્ધા અને એના બોધનું યથાર્થ એનું શ્રદ્ધાન થાય એ વિચાર છે, સમ્યક વિચાર છે, જે સમ્યક શ્રદ્ધાનું કારણ છે. વિચાર માર્ગમાં સ્થિતિ કરાવે છે એ વાત ફરી ફરી વિચારી જ્ઞાની પુરુષ મહત્વ કહે છે. ફરી ફરી વિચાર જો, અમે આટલું જ કહીએ છીએ, કેટલું કીધું આમાં, શું કીધું કે ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એ જીવને માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે અને વિચાર માર્ગમાં સ્થિતિ કરાવે એ વાત ફરી ફરી વિચારી. તે પ્રયત્નો ત્યાં વિયોગે પણ, વિયોગ છે અમારો, લખ્યું છે મુમુક્ષુને, વિયોગે પણ કોઈ પ્રકારે કરવું ઘટે છે એ વાત ભૂલવા યોગ્ય નથી. પછી વધારાનું વાક્ય લખ્યું, નહીં તો લખી નાખું વાત પૂરી થઈ ને, કે કોઈ પણ પ્રકારે કરવું ઘટે છે, બસ પૂર્ણ વિરામ થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ, સમજી લીધું અમે. પણ જ્ઞાનીને ખબર છે કે આ વિચારમાં નબળો છે, હમણાં ફસકી જશે, હજી સાંભળ્યું છે ત્યાં ફસકી જશે, એટલે એક લીટી વધારે લખી નાખી કે એ વાત ભૂલવા યોગ્ય નથી. કારણ કે ટેવ શેની છે? ભૂલવાની. હે ભગવાન હું બહુ, બસ આ ધંધો કર્યો છે ભગવાન, તને ઘણી વાર સાંભળ્યા, ઘણી વાર તારા વચનો વાંચ્યા, ઘણી વાર તારા દર્શન કર્યા, પણ હું પાછો ભૂલી ગયો, હું ભૂલે કોણ, બહુ મને કઈ યાદ રહીએ નહીં. હે ભગવાન હું બહુ ભૂલી ગયો. શું ભૂલી ગયો? આખું જગતની વાત યાદ રાખી પણ તમારા કહેલા વચનનો વિચાર ન કર્યો, તમારા કહેલા અનુપમ તત્વને મેં વિચાર ન કર્યો, લક્ષમાં ન લીધા, અને તમારા કહેલા ઉત્તમશીલને સેવી નહીં, તમારા કહેલા દયા ક્ષમા પવિત્રતા મેં ઓળખા નહીં. આ ભૂલી ગયો, બાકી બધું કહ્યું, કંઈ વાંધો નહીં. શું પરિણામ આવ્યું? હું ભૂલ્યો, આથડ્યો, રઝડ્યો અને અનંત સંસારની વિટમણામાં. કેવી વિટમણા? અનંત. હવે જો આ વિચાર આવે પાછો, આ ભટકા પછી જો વિચાર આવે માર્ગમાં સ્થિતિ થવાનો, તો કે હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. બસ અહીંથી લાઈન પાછી આવી ગઈ, ફેંકાઈ ગયો તો, ડાયવર્ઝનમાં ગયો તો એ સમજી ગયો કે હું અનાથ છું, નિરાશ્રિત છું, આપણું કાંઈ હલે એમ નથી આ સંસારમાં. આવું ભાન થાય જ્યારે, ત્યારે તરત જ અંદરથી અવાજ આવે કે હવે હું તમારું શરણ ગ્રહું છું. નો પશ્ચાતાપ કરો છો, પાપ કર્યું છે, પ્રભુને ભૂલ્યા, પ્રભુના વચનો ભૂલવા, પ્રભુની શિખામણો ભૂલવી એ પાપ છે, એ વાત ભૂલવા યોગ્ય નથી. પત્ર અહીંયા સમાપ્ત થાય છે. પત્રાંક 424, મુંબઈ, કાર્તકવદ 12, 1949. સમાગમ ઈચ્છવા યોગ્ય મુમુક્ષુભાઈ કૃષ્ણદાસ આદિ પ્રત્યે પુનર્જન્મ છે, જરૂર છે, એ માટે હું કોમામાં મૂક્યું છું, હું અનુભવથી હા કહેવામાં અચળ છું. એ વાક્ય પૂર્વભવના કોઈ યોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેને પુનર્જન્માદી ભાવ કર્યા છે તે પદાર્થને કોઈ પ્રકારે જાણીને તે વાક્ય લખાયું છે. એકવાર આ પ્રશ્ન નીકળો તો એને મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી સાથે, ત્યારે પત્રાંક 64માં પણ એમને પુનર્જન્મ વિશેની વાત લખી. હવે નીકળો આ ખંભાતના આ પણ વેદાંતે કૃષ્ણદાસ આદિ ઇતર છે, એણે એની શંકાઓ ઘણી મૂકી છે અને એણે લખ્યું હશે, પૂછ્યું હશે કે તમે જે પુનર્જન્મ છે એ વાત માત્ર સાંભળીને કયો છો કે અનુભવથી કયો છો? જો પ્રશ્નો અહીંયા બહુ બહુ મહત્વનો છે કે જે કોઈ વાત છે એ તમે માત્ર તમારા ઇન્ફોર્મેશનથી કયો છો, બાય ફોર્સ ઓફ ઇન્ફોર્મેશન, બાય મેમરી, બાય રીડિંગ કે બાય એક્સપિરિયન્સ, ફરક પડે છે, વાતમાં ફરક પડે છે. જાણકારીથી ફરી જાણકારી આપવી એ તો નિશાળના માસ્તરનું કામ છે. એણે જેટલું વાંચ્યું હોય એટલું વિદ્યાર્થીઓ સામે આપી દેવાનું. એને કાંઈ એની અનુભૂતિનો કોઈ નિસ્બત નથી, જરાય નથી. હી ઇઝ નોટ કન્સર્ન. પિંજરું જૂનું રે થયું તો જૂનું રે થયું, વેચી નાખ, કોઈ ન લે તો ભંગારમાં દઈ દે, જોખમાં દઈ દે, એમાં પિંજરાને કા કલર કર, વાપર. આ માસ્તરનો એપ્રોચ. પણ કોઈ સંત મીરાશું કે છે પિંજરું જૂનું રે થયું, બહુ ફરક છે. પુનર્જન્મ છે એ કેવી રીતે કહો છો? પરમ કૃપાળુ દેવ, જ્ઞાની પુરુષ, સંત પુરુષ, સંત તો સત્યનો પ્રવક્તા છે, અનુભૂતિનો અધિવક્તા છે, એ અનુભૂતિ વિના નથી બોલતો. એણે કહ્યું પુનર્જન્મ છે, પછી લખ્યું જરૂર છે, છે અને જરૂર છે, એ માટે હું કહેતા એને આ પહેલી વાર શ્રીમદ રાજચંદ્ર હું પણામાં આટલું વજન આપ્યું છે. ને તરીકે હું પણ તો અમને દેખાડવું પાલવતું નથી, એટલે અમે શબ્દ વાપરીએ છીએ. આખા વચનામૃતમાં શ્રીમદે પોતાના માટે શબ્દ કયો વાપર્યો છે? અમે. પૂછ્યું તો કે હું નહીં તે અમે, હું પણનો પણ આ ભાવ એને પાલવતો નથી, આટલો અહંકાર પણ અમને જોઈતો નથી. એ અહીંયા આ પત્રની અંદર 424માં હું કરીને ઇન્ટુ ઇન્વર્ટર્સ, હું એટલે હું શ્રીમદ રાજચંદ્ર પોતે, આઈ માય સેલ્ફ, આઈ અને માય સેલ્ફ, બીજો કોઈ નહીં. એ હું અનુભવથી હા કહેવામાં અચળ છું, અનુભવથી. એણે મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને લખ્યું કે ભૂત ભવ અનુભવ ગમ્ય થવો જોઈએ. જ્યાં સુધી ભૂત ભવ અનુભવ ગમ્ય ન થાય, સ્મૃતિ ગમ્ય થાય, ભૂત ભવ સ્મૃતિ ગમ્ય થાય. આજે જે પેલું ડોક્ટર બેનર્જીનું પુસ્તક છે રી ઇન્કાર્નેશન ઓફ લાઈફ, એમાં જગતના કેટલાય જીવાત્માઓની કહાની આપી છે રીબર્થની, અને આવી બધી દુનિયાભરમાંથી ભેગી કરીને ગિનિસ બુકમાંથી કે જ્યાં આવી હોય ત્યાંથી, અને એનું પુસ્તક સરસ મજાનું છપાયેલું છે. એની અંદર શું આવે, જેટલા જેટલા આ બધા દાખલાઓ આવે, ઘટનાઓ આવે, એ કેવી આવે? પુનર્જન્મની સ્મૃતિજન્ય, સ્મૃતિગમ્ય. કૃપાળુ દેવ કે છે અહીંયા તો ભૂત ભવ અનુભવ ગમ્ય છે. એ અનુભવ ગમ્યમાં એણે એક જગ્યાએ કહ્યું, અનુભવ ગમ્ય કેવું છે? તો કે સેજે સ્મરણે અમને પૂર્ણ વિતરાગ જેવો બોધ સેજે સાંભળી આવે છે. અમે જે શ્રવણ કર્યું છે બોધનું, એ યથાતથ્ય વિતરાગનો બોધ યથાતથ્ય સાંભળી આવે છે. આ અનુભવ. શ્રી તીર્થંકર આમ કહેતા હતા. શ્રી તીર્થંકર વારંવાર કહેતા હતા, હે જીવો તમે બુઝો બુઝો. આમ જાણી પોતે અત્યારે સાંભળીને કહેતા હોય, અનુભવ ગમ્યા, બુઝો બુઝો. આ તીર્થંકરોના અનુભવનું જ્ઞાન એની વિતરાગતા છે. અમને પણ એ જ અનુભવ વેદાય છે, એટલે અમે પૂર્ણ વિતરાગ છીએ. એ અમારા અનુભવનું ફળ છે, એટલે અમે વિતરાગના સાચા અનુયાયીઓ છીએ. વચ્ચેના જેટલા છે પણ એને જે ભાવ અનુભવમાં ભગવાન મહાવીર સાથેનું એને સાનિધ્ય જે છે, એ ભાવ અનુભવ ગમ્ય છે, બાકીના સ્મૃતિ ગમ્ય છે. ખબર છે આ આ હતા, આ આ હતા, પણ એમાંની એકેય ભાવની વાત એમણે ક્યાંય કરી નહીં. કોઈ જગ્યાએ ઉલ્લેખ પૂરતું મુનિઓને કહ્યું કે જાઓ પેલી સમાધિના દર્શન કરી આવો, પેલાને કહ્યું જાઓ બૃહદ દ્રવ્ય સંગ્રહ અહીંયા પડ્યો છે, ઓલી પેટીમાં જ મુકાયો છે, કેમ ભૂલી ગયા, લે આવો. સ્મૃતિજન્ય, એનું કોઈ મહત્વ ક્યાંય સ્થાપિત કર્યું નહીં. અમે ઉપરકોટમાં ગયા હતા, બહુ યાદ આવ્યું. જૂનાગઢમાં ગયા, બહુ યાદ આવ્યું. ખંભાતમાં પેલાને જોયા કે તમને ક્યાંક જોયા છે? ઓલો કે સાહેબ આપણે ક્યારે મળ્યા નથી. ઠીક છે, એ વાતને બંધ કરી દીધી, એનું વિશેષ મહત્વ નહીં આપ્યું. એ કાવીઠામાં ગયા, ઝવેર શેઠને એમ થયું કે આમ આની યાર કાંઈ આપણે સ્નાન સૂતક નહીં, આપણા ઘરે આવ્યા ને કે રહેવું છે. સ્મૃતિજન્ય બધા ભાવો બધા જ દેખાય જ્ઞાનીઓને, પણ કયા ભાવની પુનર્જન્મ? આ અનુભવ ગમ્ય ભગવાન મહાવીર સાથેનો. એટલે મોતીલાલ ભાવસરને કીધું કે અમે વીર પ્રભુના છેલ્લા શિષ્ય હતા. ઈડરના મહારાજાને કીધું કે અમે તો આ ભગવાન મહાવીર ત્યાં વિચરાતા, એના ગણધર અને 500 શિષ્ય સાથે બધા ગયા, એક રહી ગયો એનો જન્મ આ કાળે થયો છે. અનુભવ, એણે જીવનની પડે પડ એ ભાવના અનુભવમાં. તો શ્રીમદ રાજચંદ્ર આ જન્મની અંદર 2500 વર્ષ પહેલાના મહાવીરના શિષ્ય પર્યાયની અંદરનું જે હતી એ સ્થિતિના અનુભવમાં જીવતા હતા, સાક્ષાત સર્વજ્ઞના સાનિધ્યમાં, પ્રત્યક્ષ સર્વજ્ઞના સાનિધ્યમાં. અનુભવ ગમ્યા, હું અનુભવથી હા કહેવામાં અચળ છું. એ વાક્ય પૂર્વ ભવના કોઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. આવો કોઈ જોગ થયો છે અને સિદ્ધ થયું છે. જેને પુનર્જન્માદિ ભાવ કર્યા છે તે પદાર્થને કોઈ પ્રકારે જાણીને તે વાક્ય લખાયું છે. પુનર્જન્મ તો આત્માએ કર્યો છે, શરીર શું પુનર્જન્મ કરે? શરીરનો પુનર્જન્મ થાય? શરીરનો પુનર્જન્મ થાય એ તો ભેળું થયું અને વિખરાયું, ઉત્પન્ન થયું અને વિનાશ થયો. એ જળ પુદ્ગલ પરમાણુનું સર્જન છે અને પુદ્ગલ પરમાણુનો આ નિયમ છે, પુદ્ગલ પરમાણુનો આ નિયમ છે. તો જો શરીર નષ્ટ થયું હોય તો ફરીથી શરીરનો પુનર્જન્મ થાય નહીં. આવી આવી જો શ્રદ્ધામાં બેસેલી વાત હોય તો જગતની અંદરના કેટલાય ચમત્કારમાંથી આપણી શ્રદ્ધા નીકળી જાય, આપણે એનાથી ફારક થઈ જાય કે હવે એ કંઈ બની શકે નહીં. અનંત કાળ પછી, યુગો પછી કયામત થશે અને અંદરથી બોલાવશે અને હાજર થા, તારા પાપના હિસાબ લાવ. શરીરનો પુનર્જન્મ શક્ય ખરો? આત્મામાં તો કોઈ માનતું જ નથી. પાછું આ દાયટા એ દાયટા, તો એનો પુનર્જન્મ શક્ય ખરો? કેટલી કેટલી વાત આની અંદરથી, કેટલી કેટલી ખોટી શ્રદ્ધાઓ તૂટી જાય, અને જૈન દર્શનની અંદર જે તાત્વિક જે દર્શન છે આખું વૈજ્ઞાનિક દર્શન, જે કોઈ વૈજ્ઞાનિકને એનો જે કંઈ પ્રયોગ કરવો હોય તો કરે, સત્યતાની કસોટી કરવી હોય તો કરે. આ સિદ્ધિ વાત છે કે પુનર્જન્મ કેનો થાય. અને જેનો પુનર્જન્મનો જેના જે કર્યો છે, જેને ભાવ કર્યા છે, જેનો થયો છે, એ કોઈ પદાર્થ છે અને એ પદાર્થ તે આત્મા છે. એ પદાર્થ એ આત્મા છે જેનો પુનર્જન્મ થાય છે, જેણે પુનર્જન્મ આદિ ભાવો કર્યા છે. એ પદાર્થને કોઈ પ્રકારે જાણીને તે વાક્ય લખાયું છે. અમે આત્મા થઈને આત્માની વાત લખી છે, આત્માના અનુભવની વાત આત્મા થઈને લખી છે. જેમ તીર્થંકરોએ આત્માપણે સ્વરૂપસ્થ થઈને તે આત્મા વક્તવ્યપણે જે પ્રકારે યથાસ્થિત કહી શકાય તેવો અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થંકરને બાકી સર્વ અપેક્ષાનો બાજ મૂકી ત્યાગ કરીને અમે નમસ્કાર કરીએ છીએ. આ ઓળખાણ છે ભગવાનનું. આત્મા થઈને આત્મા બોલીએ, આત્માની શ્રદ્ધાથી આત્મા બોલીએ. આ પુનર્જન્મ કરનાર કોણ છે, આ ભાવ કોણે કર્યા છે, અને અંદરથી અત્યારે મુક્ત થવાનો ભાવ છે એ કોનો છે, એ જો ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ હોય તો આ વાત અંદર બેસે, અંતર્મુખ થાય ત્યારે કે બરોબર છે, છૂટવું છે કોને એ નક્કી કર, છૂટવું છે કોને. અને જ્યારે સંસારની અંદર ન સહન થઈ શકે એવી પરિસ્થિતિ, આપત્તિ, વિપત્તિ, વિપદા, ઉપાધિ, વ્યાધિ ઊભી થાય છે, અને ત્યારે છૂટવાના ભાવ કરીએ છીએ, એ કોને છૂટવાના ભાવ કરીએ છીએ, આત્માના કે દેહના? હવે હું તો છૂટું તો કોણ છૂટે? દેહ, શરીરલક્ષી ભાવો છે બધા. એવા ભાવ તો કેટલી વાર કર્યા જીવે છૂટવાના. હે ભગવાન, હવે તો દોરી કોની? આપત્તિ આવે, વેદના આવે, અનેક પ્રકારની શરીરને ન સહન થઈ શકે એવા સંજોગોની અંદર આ જીવે છૂટવાના ભાવ કર્યા છે. પણ કૃપાળુ દેવે તો કહ્યું કે જે છૂટવા માટે જ જીવે છે તે બંધનમાં આવી શકતો નથી. અરે તો અમે છૂટવાની વાત લઈને બેઠા છીએ, ડોક્ટરને વારંવાર કહીએ છીએ, હોસ્પિટલમાં કહીએ છીએ, અને ઘરના બધાને કહીએ છીએ કે હવે તો છૂટીએ તો સારું, કા અમે છૂટીએ ને કા તમે છૂટો. ક્યાં આ જીવની વાત છે? એક છે તે પદાર્થને કોઈ પ્રકારે જાણીને તે વાક્ય લખાયું છે. અમે પ્રભુ ઘણી વાર વાત તો આત્માની કરીએ છીએ, પણ તે પદાર્થને જાણીને કરી નથી. કઈ વાંધો નહીં, જાણીને ન કરી હોય પણ જાણવા માટે કરી. તે પદાર્થને લક્ષ્યમાં રાખીને કરી, તે પદાર્થને કેન્દ્રમાં રાખીને વાત કરી છૂટવાની. તો આ જીવે ક્યારેય આત્માની મુક્તિનું ચિંતન કર્યું નથી, સંસારની પ્રતિકૂળતાઓની મુક્તિઓનું ચિંતન કર્યું છે, અસુવિધા ન થાય એનું ચિંતન કર્યું છે, અસગવડ અમને ન મળે એવું ચિંતન કર્યું છે, બધી જ પ્રકારનું અમને અનુકૂળતા થાય આવું ચિંતન કર્યું છે, આત્માની મુક્તિનું ક્યારેય ચિંતન નથી કર્યું. બહુ મહત્વની વાત છે. તે પદાર્થને જાણો, તે પદાર્થને જાણવો. જ્યારે જ્યારે ધર્મની બાબતમાં ચિંતન કરીએ, ધ્યાન કરીએ, વિચાર કરીએ, ત્યારે એના કેન્દ્રમાં કોણ? એક આ શરીર અને બીજો શરીરની અંદર જે રહ્યો છે તે પદાર્થ, વિનાશી એવું શરીર જે ઉત્પન્ન થયું છે, અને અંદર રહેલો અવિનાશી જે અનુત્પન્ન છે અને અવિનાશી છે. ચિંતન કોનું કરવું? લક્ષ્ય કોનો રાખવો? કેના હિતને અર્થે પ્રવૃત્તિ ચાલે? છૂટવાની વાત કેના લક્ષ્ય થાય? તો કે છે તે પદાર્થને. તે પદાર્થ કયો?
અનંત કાળમાં પણ હે પ્રભુ તે પદાર્થ યુક્ત હોવા છતાં, વાસ્તવમાં તો હું જ તે પદાર્થ હોવા છતાં, ભલે દેહ તે હું તો દેહમાં પણ તે પદાર્થને લઈને હું છું. હું દેહથી છું પણ ક્યાં સુધી હું દેહથી છું? અંદર તે પદાર્થ છે ત્યાં સુધી. અંદર તે પદાર્થ નથી ભલે મને એની પ્રતીતિ નથી, હું દેહ ઉપર જ છું અત્યારે, મારો દેહાધ્યાસ જ છે અને હું દેહથી જ બધી વાત કરું છું, હું છું, હું આમ કરીશ, હું આમ કરીશ, મને આ નહીં ચાલે, આ તે, આ બધું હું પણ કેના આધારિત છે? અંદર રહેલો તે પદાર્થ, એ તે પદાર્થ હોય ગયો તો તું એમને મહિસ્તો ઉપાડીને ફેંકી આવશે. આ તે પદાર્થને જાણવું એનો લક્ષ્ય, આત્માને જાણવો. કૃપાળુ દેવે 16 વર્ષની ઉંમરે એટલા માટે જીવને વિચારણાનું સૂત્ર આપ્યું, રે આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. અરે કેટલી કરુણા છે આ ઉંમરમાં! આખી વાત મૂકી છે કે તું બહાર છો કેટલો, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે, વધવાપણું સંસારનું, નરદેહને હારી જવો. ત્યાં છેલ્લે કે છે, ભાઈ બધું પછી કોણ છું? વિચાર કરતો આત્મ તારો, આત્મ તારો, હું કોણ છું, ક્યાંથી થયો, આ બધા વિચારણાનો હેતુ શું? તો કે તારા આત્માને ઓળખ, તે પદાર્થને ઓળખ જેની અંદર તું છો, જેને કારણે લક્ષ્મી, અધિકાર, પુત્ર, પરિવાર, સ્વજન આ બધું વધે છે ને તને લાગે છે કે વાહ, જગતની અંદર હું બહુ પ્રગતિ કરું છું, બહુ સુખી છું, બહુ સંપન્ન છું. આ બધા જ પદાર્થો જે ભૌતિક સુખને આપી શકે એવી ક્ષમતાવાળા છે, એનાથી હું સંપન્ન છું. દરિદ્ર નથી પ્રભુ મારી સંપન્નતા, પણ જ્ઞાની કે છે તારી સંપન્નતા અંદર રહેલા તે પદાર્થને કારણે છે. તે પદાર્થ નથી તો કઈ નથી. એ તે પદાર્થને કોઈ પ્રકારે જાણીને આખો અધ્યાત્મ માર્ગ, તે પદાર્થને ઓળખવા માટે, તેની પ્રતીતિ કરવા માટેનો છે. અને તેની ઓળખાણ અને પ્રતીતિ એ અદ્રશ્ય છે, ઇન્દ્રિયાતીત છે, એટલે આપણી પાસે પ્રાપ્ત સાધનો મતિ જ્ઞાનના છે, એનાથી થશે નહીં. એને માટે અતિન્દ્રિય દ્રષ્ટિ આ શ્રુતમાંથી મળશે, શ્રુત જ્ઞાનથી મતિ જ્ઞાનની આ ક્ષમતાને વિકસાવવી પડશે. વૈચારિક ક્ષમતા એ મતિ જ્ઞાનની ક્ષમતા શ્રુત જ્ઞાનથી પ્રાપ્ત થશે, સંજ્ઞીપણું પ્રજ્ઞામાં પલટાઈ જશે. શ્રુત જ્ઞાનનો સહારો લે કે જે લોકોએ આ પ્રાપ્ત કર્યું છે, અદ્રશ્યને દ્રશ્ય કર્યું છે, જેણે આ પદાર્થને સાક્ષાત, જેમને આત્મા પ્રાપ્ત છે અને પ્રગટ છે, ગુણથી, લક્ષણથી અને વેદનથી જેણે આત્માને જાણ્યો છે, એવા કોઈ અનુભવી પુરુષના વચનો જે શ્રુતરૂપ છે, તે શ્રુપ્તના શ્રવણથી, શ્રુતના વાંચનથી, શ્રુતના ધ્યાવનથી, શ્રુતની અનુપ્રેક્ષાથી જીવ પોતાની મતિ જ્ઞાનની અંદર આવી અદ્રશ્ય શક્તિ ઊભી કરે, જે અતિન્દ્રિય છે, એનાથી પોતે પોતાના આત્માને જોવે, જાણે, અનુભવે, પ્રતીતિ કરે, નિશ્ચય માલ્ય. એ પદાર્થને જાણવા માટે અધ્યાત્મ છે. તે પદાર્થને કોઈ પ્રકારે જાણીને તે વાક્ય લખાયું છે. મુમુક્ષુ જીવના દર્શનની તથા સમાગમની નિરંતર ઈચ્છા રાખીએ છીએ. તાપમાં વિશ્રાંતિનું સ્થાન તેને જાણીએ છીએ. તથાપિ હાલ તો ઉદયાધીન જોગ વર્તે છે. અત્યારે આટલું જ લખી શકીએ છીએ, શ્રી સુભાગ્ય અત્રે સુખવૃત્તિમાં છે, પ્રણામ પ્રાપ્ત થાય. ખંભાતના કરસનદાસ એક જિજ્ઞાસુ જીવ છે, જૈનેતર છે, પણ અધ્યાત્મનો પ્રેમી છે. કૃપાળુ દેવે સમાગમ ઈચ્છવા યોગ્ય, એનું મથાળું બાંધ્યું, સમાગમ ઈચ્છવા યોગ્ય, એટલે એને કહે છે કે મુમુક્ષુ જીવના દર્શનની તથા સમાગમની નિરંતર ઈચ્છા રાખીએ છીએ. આ સંત જ્યાં સુધી વ્યવહારમાં છીએ, જ્યાં સુધી સંયોગોના જગતમાં છીએ, સંબંધોના જગતમાં જીવીએ છીએ, ત્યાં સુધી અમને સંબંધ રહે તો કોનો રહે? મુમુક્ષુઓનો. જે જગતની મોહાશક્તિથી મૂંઝાયા છે અને મોક્ષને માટે જ યત્નશીલ છે, એવા લોકોના સંગમાં રહીએ તો અમને પણ અમારો મોક્ષ સતત સ્મરણમાં રહે. પણ મોહ ઘેલા, જગત ઘેલા લોકોના સંગમાં રહીએ તો આપણો મોક્ષ ભાવ પણ ક્યાંનો ક્યાંય વેરાઈ જાય, ક્યાંય ઉડી જાય, ખબર ન પડે. કારણ કે સંગ તેવો રંગ. જ્ઞાનીઓ પણ કહે છે, આવા વ્યવહાર પ્રવૃત્તિના ઉદયમાં અમે મુમુક્ષુ જીવના દર્શનની તથા સમાગમની નિરંતર ઈચ્છા રાખીએ છીએ. તાપમાં વિશ્રાંતિનું સ્થાન તેને જાણીએ છીએ. તાપ શેનો છે? સંસારના ઉદયગત વ્યવહારનો તાપ લાગે છે. એકે સંસારનો ઉદય ગમતો નથી, સંસારનો એક પણ અનુકૂળ કે પ્રતિકૂળ. અરે દુઃખમાં તો હોય, સુખમાં પણ કાયરતા ભાસે છે. આ તાપ છે મને, સંસાર એ તાપ, ઉતાપ અને પરિતાપનો ત્રિવેણી સંગમ છે. સંસાર એકાંતે ભડકે ભડતો છે, એમાં શીતળતાની આશા ક્યારેય રાખી શકાય નહીં. થોડી ઘણી શીતળતા જેને વેદાતી હશે એને પણ અંતરદા તો બળતો જ રહે છે. એવા સંસારમાં જ્ઞાની પુરુષો કહે છે કે વિશ્રાંતિનું સ્થાન જો કોઈ હોય તો મોક્ષુ જીવોના દર્શન અને સમાગમ છે. એક જગ્યાએ તો લખ્યું છે કે આ કાળની અંદર એવા સંત અને સત્પુરુષોનો જોગ તો દુર્લભ છે, પણ મુમુક્ષુ જીવોનો જોગ પણ દુર્લભ છે. કે સાચી જિજ્ઞાસાવાળા, જેને મુમુક્ષુ, જેને છૂટવાની જિજ્ઞાસા છે, પરમાર્થનો જેને પ્રેમ છે, અધ્યાત્મની જેને દ્રષ્ટિ છે. ઘેલાની વાત નથી કરી, ધર્મ ઘેલા તો ઘણા છે, એની વાત નથી. હાલ ઉદયાધીન જોગ વર્તે છે અત્યારે આટલું જ લખી શકીએ છીએ. શ્રી સૌભાગ્ય અત્રે સુખવૃત્તિમાં છે. સૌભાગ્યભાઈ મુંબઈ પહોંચી ગયા હોય એવું આમાં પત્રથી લાગે છે. એ સુખવૃત્તિમાં છે, સંતના સાનિધ્યમાં છે. વિશેષ પ્રણામ પ્રાપ્ત થાય.